நமோ ஆயரியானும் நமோ உவஜ்ஜாயானும் நமோ லோயே சப்வசாஹுணம் ஏசோ பஞ்ச நமுக்காரோ சப்வ பாவ பணாசனோ மங்களானஞ்ச சவ்வேசீம் பரமம் அவை மங்களம்.
ગઈકાલે આપણે પાંચ ભાવ જે લીધા હતા એનો આપણે છેલ્લે આપણે પરમ પારિણામિક ભાવ લીધો એને પરમ કેમ કહીએ છીએ. હવે અમારે કર્મ ની ઉપર દ્રષ્ટિ ન રાખવા કરતા જે પરમ પારિણામિક ભાવ છે એના ઉપર દ્રષ્ટિ કેમ રાખવી એના ફાયદા એ જરીક સમજાવવાની નથી.
આપણે પારિણામિક ભાવમાં ત્રણ ભેદ સમજાયા હતા.
બરાબર.
એ ભવ્યત્વ, અભવ્યત્વ અને ત્રીજું જીવત્વ. આ ત્રણ આત્મામાં જે સ્વરૂપ છે એ સહજ છે, કર્મથી કરાયેલું નથી. આપણો જીવ પેલા અજીવ હતો ને કર્મથી જીવ બન્યો આવું નથી. જીવપણું એવી રીતે જે જીવોમાં ભવ્યપણું છે એ ભવ્યપણું, જે જીવોમાં અભવ્યપણું છે અભવ્યપણું. આ ત્રણેય ધર્મો સહજ છે, સ્વાભાવિક છે, કોઈ કર્મ વડે કરાયેલા નથી અને અનાદિકાળના છે અને અનંતકાળ રહેવા વાળા છે. એટલે એને પારિણામિક ભાવ કહેવાય. પારિણામિક શબ્દ પરિણામ શબ્દો ભરી બન્યો. પરિણામ એટલે વસ્તુનું સહજ સ્વરૂપ. જેમ ગોળ હંમેશા ગળ્યો હોય, મરચું હંમેશા તીખું હોય અને મીઠું જેમ ખારું હોય એ સહજ સ્વભાવ છે. પણ મીઠામાં કોઈ વસ્તુ નાખીને મીઠું ખારું કરાયું બનાવ્યું હોય એવું નથી. એમ આ ત્રણ ભાવો પારિણામિક ભાવના છે. આપણાથી કોઈથી પણ બદલી શકાતા નથી. જેનામાં ભવ્યપણું હોય એમાં અભવ્યપણું લાવી શકાતું નથી અને જેમાં અભવ્યપણું હોય એમાં ભવ્યપણું લાવી શકાતું નથી. એટલે સહજ સ્વરૂપ છે, કર્મકૃત નથી. એ બાકીના જે ચાર ભાવો છે એ કર્મકૃત છે. ઔપશમિક ભાવ કર્મને દબાવવાથી થાય છે. ક્ષાયિક ભાવ કર્મને ખપાવવાથી થાય છે અને ક્ષયોપશમ ભાવ કર્મને હળવા કરવાથી થાય છે અને ઔદયિક ભાવ બાંધેલા કર્મોને ઉદયથી ભોગવવાથી થાય છે. એ ચારેય ભાવો કર્મની સાથે સંબંધવાળા હોવાથી કેટલા જીવમાં જ હોય છે, બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી. કારણ કર્મનો સંબંધ જીવને છે, અજીવને કઈ કર્મનો સંબંધ છે નહીં. એટલે કર્મ દબાવે કે કર્મ ખપાવે એ પ્રક્રિયા એમાં નથી. અને પારિણામિક ભાવ જે છે એ કર્મકૃત નથી. વસ્તુનો સહજ સ્વભાવ છે એ દરેક દ્રવ્યોમાં છે. જેમ ધર્માશિકાય છે અને કોઈ પ્રશ્ન કરે કે ધર્માશિકાય લોકમાં વ્યાપ્ત છે, અલોકમાં કેમ નહીં, લોકમાં એને કેમ ગોઠ્યો, અલોકમાં કેમ ના ગોઠ્યો, અને એનો કઈ જવાબ નથી. કેમ નથી જવાબ? કે વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એ પારિણામિક ભાવ. તો લોકાકાશ પ્રમાણ, અલોકાકાશ પ્રમાણ, આકાશાચાર્ય લોક અલોકમાં વ્યાપ્ત, આ બધું પારિણામિક ભાવ સમજો. એ પારિણામિક ભાવને કર્મથી જુદો પાડ્યો. કારણ કે વસ્તુનું સહજ સ્વરૂપ છે અને એ જીવમય હોય અજીવમાં હોય. અજીવ દ્રવ્ય છે એ અજીવ રૂપે બન્યું છે. એ ક્યારેય જીવ ના બને તો કે ના બને, કેમ કે અજીવમાં અજીવપણું અને જીવમાં જીવપણું એ પારિણામિક ભાવ છે, વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ છે. તો એના પેટા ભેદ પાડ્યા એમણે. પારિણામિક ભાવમાં ત્રણ ભેદ પાડ્યા, ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ. પણ ત્રણ જ ભાવ છે એવું નથી. આદિ શબ્દ લખ્યો છે એ બીજા ભાવો સમજી લેવા. જે વસ્તુમાં વસ્તુનું સ્વરૂપ સ્વયં હોય, કર્મકૃત ન હોય, એ હંમેશા અનાદિનો હોવાથી પરિણામી ભાવે સમજવું. અને જે કર્મ વડે સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય એ કર્મકૃત કહેવાય, એ અનાદિનું ના હોય. જેમ આપણને ક્ષાયિક ભાવ આવે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એ અનાદિનું ના હોય. કર્મનો ક્ષય કરો પછી પ્રગટ થાય. એટલે ક્ષયોપશમ ભાવ પણ જયારે જયારે ગુણો પ્રગટ થાય એટલે કર્મ નો ક્ષયોગ સંકરો તારે પ્રગટ થાય. એટલે એ ચારે ભાવો કર્મની સાથે સંબંધ વાળા છે, અને પાંચમો ભાવ કર્મની સાથે સંબંધ વાળો નથી, વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ છે.
હવે
એમાં કઈ પૂછવું છે?
ના, હવે તમે પંડિતજી આત્મસિદ્ધિની 122મી ગાથા કહે છે, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, એટલે શુદ્ધ 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 જ છે, કાયમ જ પરમ પરિણામ.
આત્મા શુદ્ધ ચેતના વાળો છે ખરો, પણ કર્મો થી દબાયેલો છે, એટલે શુદ્ધ ચેતના પ્રગટ નથી. શુદ્ધ ચેતના કોઈ થી ક્યાંયથી આવતી નથી, અને આત્મામાં પડેલી છે, ક્યાંય જતી નથી. શુદ્ધ ચેતના મય જ છે, પણ એ શુદ્ધ ચેતના કર્મોથી દબાયેલી છે, એટલે આપણે કર્મને તોડી અંદર રહેલી શુદ્ધ ચેતનાને પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધ ચેતના મય છે માનીને રાજી થઈને બેસી રહેવું જોઈએ નહીં. જેમ સોનું છે એ ખાણમાં હોય ને, તો એ સોનું પોતે તો પીળું છે જ, અને સોનાના ગુણ વાળું જ છે, પણ જ્યાંથી માટીથી મિક્સ થયેલું હોય ત્યાંથી એ સોનું સોના રૂપે વ્યવહાર પામતું નથી. જરૂર એનામાં સોનાપણાની શુદ્ધતા છે જ, પણ માટીથી મિક્સ થયેલું હોય તો સોનાપણે વ્યવહાર પામતું નથી. એમ આપણા આત્મામાં સિદ્ધના જેવા અનંત ગુણો છે, શુદ્ધ ચેતના છે. આજે શુદ્ધ ચેતના જેમ માની અને બેસી રહીએ, પ્રમાદ કરીએ અને કર્મ ખપાવવા પ્રયત્ન ના કરીએ, અને એટલો નિશ્ચયને પકડી રાખીએ, આ વાત વ્યાજબી નથી. એમાં આત્માનો ઉપકાર થતો નથી. પણ શુદ્ધ ચેતના અંદર પડેલી છે, હું ધારું તો કર્મ તોડીને પ્રગટ કરી શકું એમ છું, કારણ કે બહારથી ક્યાંયથી લાવવાની નથી, અંદર છે એને જ પ્રગટ કરવાની છે. એવું લક્ષ્ય રાખીને જે કર્મને તોડવા પ્રયત્ન કરે, એ જીવ કર્મ તોડીને અંદર રહેલી શુદ્ધ ચેતનાને પ્રગટ કરી શકે છે. શુદ્ધ ચેતના અંદર છે ખરી, પણ શુદ્ધ ચેતના વાળો હું છું એમ માની અને આપણે ખુશી થઈ જઈએ અને આવરણ તોડવા પ્રયત્ન ના કરીએ, તો એ માર્ગ સારો નથી. એમ શુદ્ધ ચેતના પ્રગટ થતી નથી. હોય ખરી, જેમ કોઈ ડબ્બામાં ગોળ ભર્યો હોય પણ એનું ઢાંકણું એવું પેક હોય કે ખુલતું ના હોય, તો ગોળ છે પણ જો ખુલે નહીં તો જો આપણે એમાંથી ખાવા કંઈ મળતું નથી. ખાવું જો એનો ઉપયોગ કરવો હોય તો ઢાંકણું ખોલાવવું જ પડે, એમ અહીંયા આવરણ ખોલાવવું જ પડે. આપણે આવરણને ખોલવાનો વ્યવહાર ના કરીએ અને હું શુદ્ધ ચેતનામય છું, અનજ્ઞાનમય છું એમ માની એમાં રાજી થઈ જઈએ, તો એની શુદ્ધ ચેતના પ્રગટ થતી નથી. નિશ્ચયથી છે ખરી, ક્યાંયથી લાવવાની નથી, કોઈ જગ્યાએ બી આપણામાં આવતી નથી, અંદર છે એ જ પ્રગટ થાય છે. પણ અંદર છે એના ઉપર આવરણ છે, એટલે આપણે આવરણને તોડવા પ્રયત્ન કરવો જોઈએ. આમ છે ઘણા નિશ્ચયને વાળા આવું સમજી બે છે કે હું સુચિતના મય છું, હું અનુજ્ઞાનાથી મય છું, મારે કંઈ કરવાની કાં જરૂર છે, કોઈ ધર્મ કરવાની કાં જરૂર છે. આવું જે સમજી લે એ એકાંત વાત બરાબર નથી. છે ખરી ચેતના, પણ જેમ ચેતના અંદર છે એમ એના ઉપર આવરણ પણ અંદર જ છે. એના ઉપર જ
આપણો ધ્યેય તો એ જ હોવો જોઈએ.
શેનો?
કે શુદ્ધ ચેતના કેવી રીતે પ્રાપ્ત થાય.
હા, શુદ્ધના કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપાયોને પણ આપણે અપનાવવા જોઈએ. એમ એમની શુદ્ધ ચેતના છે એમ માનીને આપણે રાજી થઈ જઈએ તો એ આપણો ઉપકાર ના થાય. છે ખરી, જેમ બાપ દાદાએ બેંકમાં પૈસા મૂક્યા હોય છે ખરા, પણ એ હાથમાં ના આવે તો તમે એનો ઉપયોગ ના કરી શકો. એવું આપણે તો અનંત નાનાજી ગુણ વાળા હોવા છતાં કર્મથી ઢંકાયેલા ગુણો છે, એટલે રાજી થવા જેવું પણ છે અને થોડી મહેનત કરવા જેવું પણ છે. અનંત સત્તામાં છે મારે રાજી થવા જેવું, અને આવરણ ઉપર છે એ તોડવાનો પ્રયત્ન કરવાનો. એટલું રાજી થઈ જઈએ કે સિદ્ધ ભગવાનમાં જેવા ગુણો છે, જેવી શુદ્ધ ચેતના છે, એવી શુદ્ધ ચેતના મારામાં છે, મારે શી ચિંતા. તો આટલું માત્ર સમજીએ બરાબર નથી કે એકાંત નિશ્ચયને પકડ્યો કહેવાય, અને એકાંત નિશ્ચય છે જ નહીં. શુદ્ધ ચેતના હોવા છતાં એના ઉપર આવરણ પણ ભેગું છે, આવરણ વગરની નથી. સિદ્ધ ભગવંતોમાં આવરણ વગરની છે, આપણામાં કર્મના આવરણ વાળી છે, નથી એમ નહીં છે, કરી નહી બેઠી વાત આવરણ એ છે અને ચેતના છે. હવે ચેતના પ્રગટ કરવી હોય તો તાળું તોડાવવાની મહેનત કરવાની. આપણે
પંડિતજી એના અધિકારથી આપણે જે જીવ પોતાને ભૂલી ગયો છે કે છે એનો અર્થ કીધું કે આપણે આપણી જાતને જ યાદ નથી કેતા.
હા, એ છું કે શુદ્ધ ચેતના વાળો જીવ છે એની સાથે સાથે કર્મના આવરણ વાળો પણ છે. આમ બે સ્વરૂપ ભેગા સમજો અને કર્મનું સ્વરૂપ જે ઉપર આવરણ છે એ તોડી શકાય છે. હા, ન તોડી શકાય એવું નથી. જીવે જેણે જેણે પ્રયત્ન કર્યો એને આવરણ તોડીને મોક્ષ પ્રાપ્તિ કરી જ છે. એટલે આપણે ગુણો ક્યાંયથી મેળવવાના છે નહીં, અંદર પડેલા છે. એટલે ગુણો માટે મહેનત કરવાની પછી વાત, પહેલા ઉપરનું આવરણ તોડવાની, એટલે કર્મોને ખપાવવાની મહેનત આપણે કરવી જોઈએ. તો જે ઉપરનું ઢાંકણ તૂટી જાય, તો ઢાંકણ તૂટી અંદરનો બધો ગુણો આપોઆપ પ્રગટ થાય.
પંડિતજી આમ કેમ કીધું છે, ઘણા શાસ્ત્રમાં આવે છે કે નિશ્ચય રાખી ધ્યાનમાં સર્જે બધો વ્યવહાર, તો આ નિશ્ચય કે
આત્મામાં અનંત ગુણો છે એને મગજમાં રાખી અને આવરણને તોડવાનું. જો અંદર ગુણો ના હોય અને આવરણ હોય તો તોડીને શું ફાયદો. જે ડબ્બામાં ઘઉં ગોળ ભર્યો ના હોય એનું ઢાંકણ બહુ મજબૂત ભર્યો હોય, ખાલી ડબ્બો શું કરવાનું આપણે કહો. એટલે લક્ષ્યમાં રાખવાનું, આ ડબ્બામાં ગોળ ભરેલો છે માટે હું એનું ઢાંકણ તોડાવું. એમાં આ જીવમાં બધો અનંત ગુણો શુદ્ધ ગુણો ભર્યા છે, શુદ્ધ ચેતના છે માટે હું આવરણ તોડું. એટલે શુદ્ધ ચેતના અંદર રહેલી છે એનું લક્ષ્ય રાખીને, એટલે અંદર છે એમ સમજીને એના ઉપરના આવરણ તોડવાની મહેનત કરવાની. જો અંદર શુદ્ધ ચેતના ભરેલી ના હોત, આ ડબ્બો ખાલી જ હોત, તો એક ઢાંકણા માટે બે ઢાંકણા માર્યા હોય તો આપણા બાપનું શું જાય છે, શું કામ મહેનત કરીએ આપણે. એટલે શુદ્ધ ચેતના અંદર છે, શિવ ભગવાનમાં જેટલા ગુણો છે એટલા ગુણો આ આત્મામાં સત્તાગત છે એનું લક્ષ્ય રાખીને એના ઉપરનું જે આવરણ એને તોડવા જીવે પ્રયત્ન કરવાનો.
તો પંડિતજી એ જયસિંહજી મારે જે કીધું છે કે અનંત કાળના જો તું ઓઘા અને મોપતિ ભેગા કર તો મેરુ પર્વત જેટલા થાય, એનો અર્થ એ થયો કે નિશ્ચય શું કહેવાય, નિશ્ચયને ધ્યાનમાં રાખીને ન રાખ્યા વગર એને બધો આપણે ખાલી એટલો વ્યવહાર જ કર્યો, એનો એ જ કારણ થયું ને.
આજ એ બધો જીવે શુદ્ધ રીતનાને ધ્યાનમાં ન રાખી અને વ્યવહાર કર્યો એટલે જીવ પામ્યો નથી. એટલે આપણે ઉપદેશ આપે છે કે તારામાં જ અનંત ગુણો છે એનું લક્ષ્ય રાખી એના ઢાંકણને તોડવાનો પ્રયત્ન તું કર. આવું આપણે સમજાવે છે.
પંડિતજી મારે પૂછવાનું છે, આપણે ગઈકાલે પાંચ ભાવ લીધા, ચાર ભાવ અને પછી છેલ્લો પારિણામિક ભાવ
પરંપરા,
હવે એ જાણી અને આપણે ફાયદો શું.
આપણા જીવમાં ભવ્યપણું જીવપણું આ બે પારિણામિક ભાવે છે, એટલે આ જીવ ધારે તો મુખે જઈ શકે એમ છે. જો મુખે જઈ શકે એમ ના હોત તો મહેનત કરવાની રહે નહીં. પણ એ પારિણામિક ભાવ જાણો કે મારા જીવમાં ચેતના છે અને ભવ્યતા પણ છે, તો હું પ્રયત્ન કરું તો મારો અનંત ગુણો ઉઘડી શકે છે. એટલે પોતાના અનંત ગુણોને ઉઘાડવા અને બાધક ભાવોને ટાળવા માટે જ આ ભણવાનું છે.
બાધક ભાવમાં ચાર કર્તા, પાંચ ઇન્દ્રિયો,
બધા બાધક ભાવો,
બધા બાધક
એ મોક્ષના વિરોધી ભાવો આપણામાં ઘૂસ્યા છે એને કાઢવા અને અંદર શુદ્ધ ચેતના છે એને પ્રગટ કરવા, આ બધું ભણવાનું છે. જેમ તમને એક તાળું મારેલી તિજોરી મળી જાય ત્યાંથી નાની પેટી, તો આપણે હંકારીને ઘરે લઈ જઈએ અને બહુ તાળા તોડનારા બોલાવીએ, હવે કેમ એ પેટીમાં કંઈક છે, એ કંઈક છે એવો મનમાં એક આસ્થા થઈ તો આપણે પેટીનો મોહ પણ રાખીએ, તાળું તોડાવવાનો પ્રયત્ન પણ કરીએ અને પેટી ખોલાવવાનો પ્રયત્ન કરીએ. એની જેમ આ આત્મદ્રવ્ય અનંત ગુણોથી ભરેલી પેટી છે, આટલું સમજ્યા હોઈએ તો એના ઉપરના આવરણને તોડવાનું મન થાય. આવરણ તોડીએ તો અંદરના ગુણોરૂપી ધન પ્રાપ્ત થાય, અને ગુણોરૂપી ધન પ્રાપ્ત થાય તો ક્યારે આપણે કોઈ દાડો ઓછાળા પણ ના રહે, કોઈ દબાવ પણ ના રહે, આ આત્માના ગુણોથી ભરેલો રહે. એન ગુણો છે એવું જ્ઞાન થાય તો જ આવરણ તોડવાનું મન થાય. નિશ્ચય સમજાણો હોય તો જ વ્યવહારથી એનું પ્રાપ્તિ કરવાના ઉપાયો શું છે. તમને એમ ખ્યાલ છે કે આ માલમાં 5 પૈસા મળે છે એવું મગજમાં સમજાણું છે તો તમે આડાઅડું કરીને પણ એ માલ લેવા મહેનત કરો. કોઈને સીપાસ કરીએ, કોઈને ઓળખાણ લગાડીએ, કોઈનો લાગોક લગાડીએ, પણ તો આપણે તો જીવ એ મહેનત કરે. એમાં જીવ પણ અનંત ગુણોનો ભંડાર છે, ગુણો ક્યાંયથી લાવવાના નથી, અને ગુણો કોઈના કોઈમાં ગુણો જતા નથી. એક દ્રવ્યના ગુણો બીજા દ્રવ્યમાં ક્યારેય જતા નથી. આત્મા પોતે જ અનંત ગુણોનો સ્વામી છે.
એ પોતાને ભૂલીને કર્મમાં જોડાય છે,
એને બદલે હવે કર્મને ભૂલીને એમાં જોડાવા માટે કર્મને કાઢવા માટેનો આવાજ છે. સારા પોતાના ગુણો સારામાં જ છે. કાલે મેં એક દાખલો આપ્યો હતો કે ભગવાન મહાવીર પ્રભુને રુદુવાલિકા નદીના કાંઠે કેવળ થયું.
બરાબર.
હવે દેવડાન ક્યાંથી આવ્યું? દેવોએ ઉપરથી મોકલ્યું?
પોતાના
નાકીના જીવોએ મોકલ્યું? કેવું સમજાય છે? પોતાનામાંથી જ પ્રગટ થયો. તો આપણામાં પણ આવું જ કેવનાન ભરેલું છે. એમને પ્રગટ થયું આવરણ તૂટી ગયા. આપણે આવરણો તૂટ્યા નથી, પણ આવરણોથી ઢંકાયેલું કેવનાન છે ખરું. કોઈ પણ નિગોજનો જીવ પણ કેવનાન વગરનો નથી, પણ એનું આવું કેવનાન કર્મના આવરણથી ઢંકાયેલું છે. આપણું પણ કેવનાન આવરણથી ઢંકાયેલું છે. એટલે આપણે કેવનાન મેળવવા મહેનત કરવા કરતા આવરણને તોડવાની મહેનત કરવી. આમ કેવનાન તો અંદર છે જ નહીં. સમજાવું?
બરોબર.
બોલું પંડિત.
પંડિતજી,
આવરણને તોડવો એને વ્યવહાર કહેવાય, અને અંદર ગુણોને પ્રગટ કરવા એ નિશ્ચય કહેવાય. તો ગુણો અંદર છે એને પ્રગટ કરવાના છે, એટલે એનું લક્ષ્ય રાખી અને ઉપરનું આવરણ તોડવાનું. બે અંશામ એકબીજાના સંબંધ વાળા છે. આવરણને તોડવું એ સાધન કહેવાય, અને અંદરના કેવનાને પ્રગટ કરવું એ સાધ્ય કહેવાય. કોઈ પણ જગ્યાએ તમે સાધનનો ઉપયોગ કરો એ સાધ્ય માટે જ હોય. ગાડીમાં બેસીને ગાડી ચલાવો એ સાધન, પણ તમારું લક્ષ્યો મારે ઓફિસે જવું છે તો ગાડી ઓફિસર પર ચલાવો. ખબરો મારે દેરાસર જવું છે તો ગાડી દેરાસર તરફ જ ચલાવો. એટલે સાધ્ય જ્યાં જવું છે ત્યાં, અને સાધન ગાડી. પણ ગાડીને તમે એમ કહી દો તું મને ઓફિસે લઈ જા, તો ગાડી કોઈ દાડો ઓફિસે ના લઈ જાય.
ખોટી ગાડી કરી દો
તો ના મળે. આપણે પેન થી કાગળ લખાય કરો, પણ પેન ને કાગળ ઉપર મૂકી દો ને કહીએ પેન તું કાગળ મને લખી આપ, લખાય નહીં. કર્તાને આધીન જ કારણ હોય હંમેશા. કારણ ક્યારેય સ્વતંત્ર નથી, કર્તા સ્વતંત્ર છે. કર્તાના હાથમાં પેન આવી હોય તો સારું લખો સારું લખાય, લીસોટા દોરો લીસોટા દોરાય, ડાકા પડે ડાકા પડાય. પેન લખી આપે છે નહીં, કર્તા પેન વડે લખે છે. નહીં જણું?
બરોબર.
એમ અહીંયા આપણો આત્મા પરમાત્માને પામીને પોતાની વિતરાગતા પ્રગટ કરે છે, બસ પોતાના આવરણને તોડે છે. નિશ્ચયને વ્યવહાર બે પરસ્પર સાપેક્ષ છે. વ્યવહારને કરતા કરતા નિશ્ચય જીવે સિદ્ધ કરવાનો, અને નિશ્ચય સિદ્ધ થાય એ રીતે જ વ્યવહાર કરવાનો. એટલા વ્યવહારને વળગી પણ નહીં દેવાનું, અને નિશ્ચય સિદ્ધ કરવા માટે વ્યવહારને છોડી પણ નહીં દેવાનું. તમે ગાડી ચલાવો તો જ દેરાસર આવે, ગાડી ચલાવો તો જ ઓફિસ આવે. એટલે છોડી પણ નહીં દેવાનું અને આડાવડું પણ નહીં ચલાવવાનું. જે લક્ષ્ય છે એને અનુસારે ચલાવવાનું. જયારે દેરાસર જવું હોય તો ગાડી દેરાસર તરફ જ ચલાવીએ, ઓફિસે જવું હોય તો ગાડી એમ આત્માના આનંદ ગુણોને પ્રગટ કરવા છે તો એ માટે આવરણને તોડવા પ્રયત્ન કરવાનો. આવરણોને તોડવાનો જે પ્રયત્ન એ વ્યવહાર છે, અંદરના ગુણો પ્રગટ કરવા એ નિશ્ચય છે. બે સાપેક્ષ જ છે. એટલે એમ લખ્યું છે કે નિશ્ચય રાખી લક્ષ્યમાં ફાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશે જી બહુ સમુદ્રનો પાર. બરાબર, આવું વાક્ય આવે છે. બરાબર
બરાબર.
બીજું કઈ હતું તો ચોથું મો ત્યાગ અષ્ટક એ નામનું આપણે જ્ઞાનસાર અષ્ટકમાં આ ચોથું અષ્ટક છે. યશો વિજયજી આ જ્ઞાનસાર એમને 32 અષ્ટક બનાવ્યા છે. કોઈ પણ એક વિષય ઉપર 8 શ્લોક લખ્યા છે અને 8 શ્લોકમાં બોલે એમને જે વિષય તમે કીધો એ વિષયનું વર્ણન કર્યું છે. જેમ મો ત્યાગ અષ્ટક છે તો મોના ત્યાગની વાત કરી છે. આપણો આત્મા અનાદિકાલથી મોથી ભરેલો છે, એ મો કેમ ત્યાગ થાય એના માટે એ જીવ પ્રયત્ન કરે છે.
જોતા નહીં પંડિતજી પાછળ છે
બરોબર છે. બધા આ બાજુ ને જોજો, ઓલી પાછળની સાઈડ ને 10 પાના છે.
પેલો શ્લોક નહી દેખાજો, બીજું છે પેલો નથી. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંજકૃત અયમ એવી નય પૂર્વ પ્રતિ મંત્રો ઇમ મોહજીત. આ સંસારમાં દરેક જીવોને આ બે ભાવ જોરદાર કામ કરતા હોય છે, અહમ અને મમ, હું અને મારું. અહમ અને મમ, હું કઈક છું, પછી વટ પાડવા જોઈએ, પ્રભાવ પાડવા જોઈએ, મોટા થવા જોઈએ, હું પણ દુનિયામાં કઈ માણસ છું. અને પાવર અને આ ઘર મારું, આ ધન મારું, આ કુટુંબ મારું, આ બધા મિત્રો મારા, બધે મમતા ભાવ છે. અહમ અને મમ, અહમથી માન કહેવાય, મમથી મમતા કહેવાય. મારા પણ આ બે મોહના ભાવો, અહમ અને મમ, એ બે ભાવો મોહ રાજાના સૈનિકો છે અને એણે આખા જગતના જીવોને આંધળું બનાવ્યું છે. જગતના એક એક જીવોને હું ને મારા પણ આ હૃદયમાં બેઠું છે. સેજે પણ આપણું માન ખવાય, અપમાન થાય, અથવા મોટાપણું ના રહે, દુઃખ લાગે લાગે ને લાગે, અને માન મળે, બહુમાન લોકો કરે તો દાદી બહુ આવે આવે ને આવે, હું ઉત્સાહ વધે એટલે માન અને મારા પણ આ બે મોરાજાના સૈનિકો છે, એને આખા જગતને અંધ બનાવ્યું છે. જગતના બધા જ જીવોમાં આ બે ભાવ વ્યાપેલા છે, હું અને મારા પણ આ બે ભાવ જીવોમાં વ્યાપેલા છે. અયમ એવી નય પૂર્વ, હવે આ હું અને મારું જે શબ્દ હતો એની આગળ નકાર લગાડી દો, ન અહમ ન મમ. આ દુનિયામાં હું કોઈ એવો મોટો માણસ નથી અને મારું જગતમાં કશું છે નહી, નકાર લગાડી દે કાગળ. કારણ કે ગયા ભાવજી જયારે આયા એ કઈ સાથે લાયા નથી, અહીંથી ગયા ભાવ બીજા ભાવમાં જશું તો ગમે એવું લાખોની સંપત્તિ હોય તો પણ કશું ભેવું આવતું નથી. એ ન અહમ ન મમ, હું કોઈ મોટો નથી અને મારું કશું છે નહીં. આવો જો મંત્ર બનાવીએ તો એ પેલા મોરાજાએ નો મંત્ર હતો એને બદલે મોને જીતનારો મંત્ર થઈ જાય. મોને એટલે પ્રતિક મંત્ર કહેવાય, વિરોધી મંત્ર. જે પૂર્વનો મંત્ર હતો એના કરતા વિરોધી મંત્ર, એટલે પ્રતિક મંત્રો મો જીત. પહેલાના મંત્ર કરતા વિરોધી મંત્ર, તો અહમ અને મમ એ મોહના મંત્ર કહેવાય, અને ન અહમ અને ન મમ એ મોહને જીતનારા મંત્ર કહેવાય. હવે જેમાં આપણે જોડાવવું હોય એમાં છૂટ છે, અહમ ને મમ માં જોડાવવું હોય તો છૂટ છે, અને અનાદિકાલથી એમાં જોડાયેલા છીએ, અનાદિકાલથી એમાં જોડાયેલા છીએ, જોડાયેલા છીએ ને આપણે બરાબર, હું અને મારું. હવે એને બદલે પ્રતિમંત્ર કરો ન અહમ ન મમ, તો આપણો મોહ રાજા થો ઢીલો પડે અને આપણો ઉદ્ધાર થાય. એટલે પ્રતિમંત્ર કહેવાય. આપણે સમજાવે છે જ્ઞાની પુરુષ કે ભી અહમ ને મમ એ બે મોહ રાજાના મંત્ર છે, એને તમને ગાડા કર્યા છે, એને તમને અંધ બનાવ્યા છે. મને તમે થોડા જાગો અને અહમ ને મમ માંથી ન અહમ ને ન મમ એમાં આવો. આમ જુઓ તો સાચી વાત એ જ છે કે હું તો મોટો માણસ નહીં, કેમ કે મારા ઉપર ઘણા હોય છે, આપણા જે ધનવાને હોય છે, જ્ઞાનીએ હોય છે, ગુરુજીએ હોય છે, અધિકાર વાળા પણ હોય છે, તો આપણે શું હિસાબમાં? તો રાજા મંત્રીને અમે આપણે શું હિસાબમાં? આપણું કઈ ચાલે નહીં, થોડી પાવર છે નો કરવાનો. એ જે મારું કશું છે નહીં, કારણ કે જયારે આત્મા સહી છોડીને બીજા ભાવમાં જાય ત્યારે એની સાથે લપેટાયેલા સૈજસને કારણ એ શરીર જ ભેગા આવે છે. જેવા દુનિયાની કોઈ ચીજ ભેગી આવતી નથી. લાખોની કરોડોની સંપત્તિ હોય, મોટું રાજ્ય હોય, ચક્રવર્તી રાજા હોય, તો છોકરના રાજ્યમાંથી ભેગું શું લઈ જાય? હો એ લખે છે કે આ કશું આપણું છે જ નહીં, આવું સમજવું એ મોહને જીતનારો મંત્ર. પેલો મોહ આપણે દબાવનારો, હા આપણે મોહને દબાવનારા, એટલે મોહને જીતનારા એનો વિરોધી મંત્ર છે. હવે તમારે જેમ જોડાવવું એમ જોડાવો. નાની આપણને શું સમજાવે છે કે પેલો તમને આંધળા બનાવશે, જગતમાં ફળ ભમાવશે, અનંત જન્મ મરણની ચક્કરમાં રખડાવશે, કારણ કે મોહ રાજાના મંત્ર છે. એને જીતવો હોય તો આગળ ન લગાડો ન અહમ ન મમ, તો તમે જીતી શકશો અને તમારું કલ્યાણ થશે. ખરાયો આ એક મંત્ર એમને સમજાયો. હવે આગળ જુઓ, એના ઉપર થોડી સાક્ષીભૂત બીજી ગાથાઓ અંદર ટાંકી છે. આઉર પચખાણ પ્રેમના એના ગ્રંથમાં આવે છે, અને આપણે ગુજરાતી ભાષાની સંથારા પોશી નામનો ગ્રંથ છે એમાં ગાથા આવે છે. એ ગોહમ નથી મેં કોઈ, નામ અન્ન સકસઈ એવમ અધીન માણસો અપાણમ અનુશાસઈ. એગો અહમ હું એકલો છું, નથી મેં કોઈ, મારું કોઈ નથી. ફર્યા બગેગા મારા પતિ છે, મારા પત્ની છે, મારા પિતા છે, પણ આ જીવ પ્રભાવમાં જાય ત્યારે ન પતિ ભેગા આવે, ન પત્ની ભેગા આવે, ન પિતા ભેગા આવે. અથવા આપણા કમલાવદેવી શરીરમાં આપણને રોગ થયો તે પીડા ભોગવવામાં ન પતિ આવે, ન પત્ની આવે, ન પિતા આવે, કોઈ આવે. એવી રીતે કોઈ દુઃખ આવે કે કોઈ બી આવો મરણ આવે તો કોઈ ભેગું પ્રભાવમાં આવતું નથી. કેમ? જીવ પોતે જ કર્મને આધીન છે, પોતે કરેલા કર્મ પોતે જ ભોગવવા પડે છે. એટલે હું એકલો આવ્યો, એકલો જવાનો, આ સંસારમાં કોઈ મારું નથી. સંયોગી ભાવે બધા ભેગા થયા છીએ. જેમ એક ઝાડ ઉપર પંખીઓ ભેગા થાય એમ આપણે એક ઘરમાં ભેગા થયા. બાકી કોઈ મારું છે નહીં. આવું જીવે રોજ વિચારવું. અજીર્ણ માણસો મનને દિન કર્યા વગર પ્રસન્ન ચિત્તે આવું વિચારવું અને આત્માને આવી શિખામણ આપવી. અપાણમ અનુશાસઈ. શા માટે? કોઈ પણ વસ્તુ પ્રત્યે ઘણો મોહ જાગે નહીં. માટે જેમ ઘર ઉપર, ધન ઉપર, પરિવાર ઉપર આ મારું એ મોહનો ઉદય આપણને સતાવે અને ભવો ભવમાં ડૂબાડે. એમાંથી બચવા જ્ઞાની આપણને આવું સમજાવે છે કે અદીર્ણ માણસો મનને દીન કર્યા વિના સાચી વાત માટે પ્રસન્ન ચિત્તે અપાણમ અનુશાસઈ. પોતાના આત્માને આવું સમજાવવું. બરોબર? એગો મે સાસો અપ્પા નાણ દંશન સંજુઓ, શેતા મે બાહ્યા ભાવા સભ્ય સંજોગ લખણામ. એગો મે સાસો અપ્પા, એક મારો આત્મા જ શાશ્વત છે. આ સંસારમાં જેટલું મળ્યું છે એમની કોઈ ચીજ આપણા ભેગી આવતી નથી. મારો આત્મા બીજા ભાવમાં જાય, ત્રીજા ભાવમાં જાય, સેંકડો ભાવોમાં ફરે તો આત્મા ક્યારે વિનાશ પામતો નથી. એ ત્રણે કાળે રહેનારું જો કોઈ દ્રવ્ય હોય તો એક આત્મા છે. એગો મે સાસો અપ્પા, મારો એક આત્મા જ શાશ્વત છે. કેવો છે? જ્ઞાન દર્શન સજ્જુ, જ્ઞાન દર્શનથી યુક્ત, ચેતના સામાન્ય જાણવું એ દર્શન, વિશેષ જાણવું એ જ્ઞાન. આ બે ગુણથી ભરેલો આત્મા જ છે, બાકી બીજું કશું નથી. આત્મામાં ભરેલા કર્મ છે ને એ બધા આત્માની સાથે એકમેક છે. એટલે બીજા ભાવમાં જીવ જાય ત્યારે સાથે જાય છે, પણ એક કાળ એવો આવે છે કે કર્મ આત્માથી છૂટા પડી જાય છે, મોક્ષે જાય તારે. પણ જ્ઞાન દર્શન ગુણ ક્યારેય છૂટા પડતા નથી. ગુણો એનો સ્વભાવ છે. તો જે સ્વભાવભૂત પદાર્થો હોય એને હાથી રાખવાના હોય, ઉપાધિભૂત પદાર્થો એને કેવી રીતે હાથવાના હોય? તો કર્મો પણ ઉપાધિભૂત છે, અને કર્મો જે મળેલી સુખ દુઃખની સામગ્રી એ પણ ઉપાધિભૂત છે. માટે એને મારી ન માનતા જ્ઞાન દર્શન નામના ગુણોને મારા માની અને આત્માને એનાથી યુક્ત કરવા મહેનત કરવી જોઈએ.
પંડિતજી આમાં ખરેખર તો આત્મા અંતરાત્મા બહિરાત્માને સમજાવે છે.
થાય છું કે અંદરનો આત્મા પોતાના મોહ વાળા આત્માને સમજાવે છે કે બહારની બધી સામગ્રી મોહાત્મક છે, એક ભાવ પૂરતી છે, દયા બોધી જીવ લાયો નથી, આવતા ભાવમાં લઈ જવાનો નથી. મારે તું એનો મોહ ઓછો કર ને તારા ગુણોને પ્રગટ કરવા પ્રયત્ન કર. કારણ ગુણો તારા છે, તારા મત છે, પ્રગટ થઈને તારામાં જ રહેવાના છે, બીજા ભાવમાં સાથે આવવાના છે. અને જો સર્વથા આવરણ તોડીને ગુણો પ્રગટ કરે તો અનંતકાળ સાથે રહેવાવાળા છે. એક પણ દિવસ એવો નહીં આવે ગુણો તને છોડીને જતા રહે. કઈ એનું સ્વરૂપ છે. કાયમ જે રહેવાવાળા છે એને તું પ્રગટ કર આ ઉપાધિ ભૂત પદાર્થ છે એને તું મારું ન માન, ભલે વ્યવહાર કર જેમ જોડાયેલામાં, પણ મારા પણાનો ભાવ ન લાવ, મમતા ઓછી કર, શેષા મેં બાહિરા ભાવા, બાકીના બધા જ ભાવો બાહ્ય ભાવ છે. આ ઘરે જન્મ્યા એટલે આ મારા પિતાના, મારી માતા, આ મારા પત્ની કહેવાય. મારી બીજા ભાવમાં બીજા ઘરે જન્મીએ એટલે પિતાએ બીજા, માતાએ બીજા, પત્નીએ જુદા, એટલે આ જીવનું કોઈની સાથે કાયમ માટે સગપણ છે જ નહીં. એક ભાવમાં સંબંધ કરાયેલો છે અને એક ભાવ પૂરો થતા સુધી રહેવા વાળો છે. એક ભાવ પૂરો થાય ત્યાં સુધી રહેવા વાળો છે. મારે તો એમાં અતિશય મોહાંત ન બને. તારું એ સ્વરૂપ નથી જેમ આપણે ક્યાંય જાત્રાએ ગયા હોઈએ અને ધર્મશાળી રૂમ લીધી, સાહેબ પંદર એવું
હતું,
તો એને સાફસૂફ કરી રાખીએ ખરા, પણ જરાય મમતા નહીં, કેમ પણ દાડે ખાલી કરવાની છે. બોલો, આ પણ પાંચ આમરે 25-50 વર્ષે ખાલી કરવાનું છે. આ ઘર છોડીને આ જીને બીજે જવાનું છે. એટલે આ બધા ભાવો બાહ્ય ભાવ છે. શેષા મેં બાહિરા ભાવા, બાકીના બધા બાહ્ય ભાવો છે, મારા ભાવો નથી. સભ્ય સંજોગ લખણા, સંયોગી આપલા મળેલા છે. મેં જેના ઘરે જન્મવાનું આયુષ્ય બાંધ્યું એટલે એના ઘરે હું જન્મ્યો છું. એ આયુષ્ય મારું પૂરું થાય એ ઘર સુધી મારે બીજે જવાનું છે. એટલે અનાદિ અનંતકાળ માટે કોઈની સાથે મારો સંબંધ નથી. અનાદિ અનંતકાળ માટે કોઈની સાથે મારો સંબંધ નથી. આપણે જુદા જીવો આજે ભવો ભવમાં સંબંધ બાંધ્યા છે અને ભવિષ્યમાં બાંધવાના છીએ. એટલે આજે જે પતિ પત્ની હોય, જે પુત્ર પિતા હોય, એ બીજા ભાવમાં એની હાથે રહે એવો નિયમ નથી. પણ બાહ્ય ભાવ છે, એક ભાવ પૂરતા છે એટલે ઠીક છે. વ્યવહારથી આપણે નભાઈ લઈએ, ચલાવી લઈએ, જોડાઈને રહેવાનું, પણ અંજાવાનું નહીં. એટલે ગાડીના ડબ્બાનો દાખલો આપ્યો. સંજોગ મૂળા જીવે ને પત્તા દુઃખ પરંપરા. આ જીવે આ સંયોગથી જે વસ્તુ મળી એને મારી માની લીધી અને એમાં અંજાઈ ગયો એટલે દુઃખની પરંપરા પ્રાપ્ત કરી. એમાં આપણને કોઈએ પેલા ગાડી ડબ્બા બેવા જગ્યા કરી આપી, પછી ગાડી ડબ્બો ખાલી ના કરીએ તો મારી ખુદ બહાર કાઢે આપણને. અમદાવાદ થી બેઠા મુંબઈ આવ્યો એટલે ઉતરીએ નહીં, અને ડબ્બો મારો છે એમ કરીને બેહી રહીએ તો મારી કુરી બહાર કાઢે. એવી રીતે આજે મારું માન્યું એટલે એમાં અંજાઈ ગયો. અંજાઈ ગયો એટલે એને હાચવવા ઘણા રાગ દ્વેષ કર્યા એ કર્મ બાંધ્યા, એનાથી દુઃખની પરંપરા આવી. સત્તા દુઃખ પરંપરા છે. માટે કમ્મા સંજોગ સંબંધમ, મારી જે સંસારિક સંબંધો છે, પતિ પત્નીના, પિતા પુત્રના, માતા પુત્રના, મિત્રોના, જે કઈ સંબંધ છે, ઘર મારું, ધન મારું, જે કોઈ આવા સંબંધ છે, સબમતી વિણવો શિરિયમ, એ સર્વને હું ત્રિવિધે ઓછી રહું છું. એટલે મારી મમતા એ મારી કાઢી રહું છું. વ્યવહાર કરવું પડે પણ મમતા કાઢી રહું છું. કોઈ જરૂર પડે બોલો તો વ્યવહાર કરવું, એમાં રહું, એમાં અંજાવવાનું નહીં. જેમ ધર્મશાળી રૂમમાં ઊંઘીએ ખરા, સાફસુફ કરીએ, પણ મમતા નહીં. એમ આ સંસારમાં ન રહેવાય તો સારું, અને રહેવું પડે તો અલિપ્ત ભાવે રહેવાનું, એવું આમાં સમજાવે છે. કેમ કે મારાપણાનો મોહ એ પાપ કરાવનાર બને. આ ઘર મારું એમ મમતા થઈ એને સમારવું, સુધારવું, રંગરૂગાન કરવું, સાફ કરવી, શોભા કરવી, આ બધા ભાવ જાગે. ભાવ જાગે એટલે મોની પૂછી જાય, મોની પૂછ્યા જીવ કર્મથી બંધ જાય. એટલે કે તમમાં સંયોગ સંબંધમ, એ સર્વ સંજોગોને સંબંધથી વેણવો છીએ. હું બધાને ઓછીરાવું છું, કોઈની સાથે મારે અંગત સંબંધ નથી, ઉપરછલો સંબંધ છે. આ મોહનો ત્યાગ કરવા માટે આવું સમજાવે. રહીએ જે ઘરમાં બોલે એ ઘરનો જ વ્યવહાર કરવાનો, બીજાના ઘરમાં નહીં જવાનો, પણ એ ઘરમાં મમતાથી નહીં જોડાવાનું.
ઉપાધિ ભાવ છે બધા,
આત્માનું સ્વરૂપ નથી.
બરાબર,
શું કહેવો?
એક વાત સાચી, તમારો ત્યાં આપણું ઘર હોય બરાબર છે, એને જે એની સમારત એને જે સચાવવું પડે તો એ તો તમારી ફરજ તો થાય, નહીં તો દિવાલો તૂટી ગઈ છે એવું કઈ. તો એ વખતે તમે કેવી રીતે ચેક કરી શકો કે આમાં હું આ જરૂરિયાત પૂરતું કરાવું છું કે મમતાથી જોડાઉં છું? તો એનો ભેદ તમારા મનમાં તમારે કેવી રીતે?
આ ઘરમાં હું રહ્યો છું અને જ્યાં સુધી ઈચ્છા ના લેવાય કે મોક્ષે ન જવાય ત્યાં સુધી ઘર વગર બહાર રખડતા રહેવાય નહીં. એટલે સાધન રૂપે સ્વીકાર્યું છે, મારું છે નહીં, મારું કાયમ રે રહેવાનું નથી. એટલે મારે મમતા કરવી નકામી છે, માત્ર ઉપયોગ કરવો પડે એમ છે. એટલે ઉપયોગ કરવા પૂરતું એને હું હાચું છું બસ.
એ તો બરાબર છે, એ ખ્યાલ આવી ગયો. પણ માનો કે ચલો આ ઘર છે અત્યારે અને આ બે બારીઓ તૂટી ગઈ, મારે હવે બારી નવી નંખાવાની છે. તો એ વખતે હું માનો કે ઘણો સમય મૂકું ને ભાઈ હવે આ નવી આવી નીકળી છે કે જે હરિકેન આવે તો તૂટી ના જાય કે આમ છે કે તેમ છે, એ બધું કરીને એવા વિચાર કરીને એમાં સમય મૂકું અને એ કરાવો તો એ મમતા કહેવાય કે એ જરૂરિયાત કહેવાય?
જરૂરિયાત હોય ને મમતા હોય. જો
આપણને કેવી રીતે આપણે આપણી જાતને ચેક કરીએ
જીવનો પોતાનો પરિણામ, જીવને મમતા બી હોય અને મમતા ન પણ હોય, જરૂરિયાત હોય એવું લાગે.
જેટલી તીવ્રતા એટલી મમતા, જેટલી તીવ્રતા એટલી મમતા, જેટલો સહજ ભાવ એટલો ન મારું.
સહજ ભાવે કરે, અંજાયા વગર કરે, મમતા વગર કરે તો થઈ પણ શકે, અને મમતાથી કરે તો થઈ શકે. કરવું પડે બધાને, પણ મમતા રાખવી બધાને એવું જરૂરી નથી. હવે કયો જીવ શું કરે એ તો જ્ઞાની જાણે, આપણને સમજાવે છે.
જયારે આપણા આવરણો દૂર કરવાના હોય તો આપણે કયું ક્યાં ફસાઈએ છે એ તો આપણને ખબર પડવી જોઈએ, તો તમને ખ્યાલ આવે છે.
જ્યાં 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 મમતા કરો છો ત્યાં ત્યાં બધે ફસાઈએ છીએ. કામ કરો એમાં નથી ફસાતા, મમતા કરો એમાં ફસાવ છો. તો બારી બારના ભાગ્યા તૂટ્યા હોય એને હમણાં કરાવો એમાં બંધાતા નથી, પણ એમાં મમતા કરો એમાં બંધાવ છો. કોઈ સુતાને બોલાયો અને બહુ વ્યવસ્થિત ને સારું કરી આપ્યું અને શોભતું કરી આપ્યું, બહુ સારું કર્યું, બહુ સુંદર કર્યું, એમ કરીને રાજી થઈએ, રાગ આવ્યો રંજાયા. રાગ દેશ છે એ અંજાવનારા છે, જરૂરિયાત અંજાવનારી નથી.
બરાબર,
ભૂખ લાગી એ પેટમાં ખાવા નાખવું પડે એ જરૂરિયાત છે, પણ મને દૂધપાક જ ભાવે, ચિકન ના ભાવે, ચિકન જ ભાવે, દૂધપાક ના ભાવે, એવી જે ઈચ્છાઓ છે એ જરૂરિયાત નથી, એ મોહ છે.
બરાબર,
એ જુદી વસ્તુ.
બરાબર,
સાધુ સંતો ગામાનું ગામ વિચરે, જે આર મળે એનાથી એમનો વ્યવહાર કરે. એટલે ભૂખ લાગી છે, ખાવું પડે છે, આહાર લે છે, પણ મારે દાળ ભાત જ જોઈએ એવું કોઈને ગેમ માગણી કરતા નથી.
બરાબર, જે આવે સ્વીકારી લેવો.
આ લેવો એ આવશ્યક છે, પણ આ જોઈએ તે જોઈએ મમતાનો વિષય, એમ બધે આપણે આપણી બુદ્ધિ જુદું પાડવાનું.
બરાબર,
આવું મહાપુરુષો આપણને સમજાવે છે. હવે બીજો શ્લોક જો, કે આ બધું જો ફળ પદાર્થ છે, મમતા છે, મોહનો જ વિષય છે, તો પોતાનો વિષય શું? ઘર મોહનો વિષય, પરિવાર મોહનો વિષય, પૈસો મોહ નો વિષય, શરીર મોહ નો વિષય, આ બધું પરદ્રવ્ય છે, બધું મોહ નો વિષય છે. તો પોતાનું દ્રવ્ય શું? તો શુદ્ધ આત્મદ્રવ્ય એવ અહમ, શુદ્ધ અને ગુણમય એવો મારો આત્મા, એ જ હું છું. હું સદગ હું ને મારું.
આગળની ગાથામાં કીધી જ્ઞાન દર્શન ની વાત છે, એટલે ત્રીજી ગાથામાં
હું શબ્દ હતો, એમાં હું શુદ્ધ આત્મદ્રવ્ય હું. એક મારું, તો મારું શું? તો કે શરીર નહી, ઘર નહી, જ્ઞાન દર્શન ચાહી તો ગુણો મારા છે.
બરાબર.
મોક્ષે જાય તો શરીર નથી રહેતું, બધું પરિવાર સાથે નથી રહેતો, ધન સાથે નથી રહેતો, પણ મેળવેલું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન સાથે જ રહે છે. એ લખે છે શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ, શુદ્ધ એવો જે જ્ઞાન ગુણ એ મારો ગુણ છે. ફરી શુદ્ધ આત્મદ્રવ્ય એ આમ, શુદ્ધ એવો ચેતના દ્રવ્ય એ હું છું, અને શુદ્ધ એવો જ્ઞાન ગુણ એ મારો ગુણ છે.
જે વા બાર સ્થાપ્યા છે એને અહીંયા સ્થાપવાના છે. મમત્વ અને અહમત્વ જે બહાર સ્થાપેલા છે પર પદાર્થમાં, એને આપણા ગુણોમાં અને આત્મામાં આપણે સ્થાપવાનું.
એટલે પેલા સમજી લેવાનું કે મારો આત્મા અનંત ગુણો નો સ્વામી શુદ્ધ દ્રવ્ય એ હું છું, પણ બીજા કોઈ પદાર્થોમાં હું ભણું નહીં રાખવાનું, અને પોતાના જ્ઞાન દર્શન ચારિત્રી જે ગુણો છે એને જ મારા માનવાના, બીજા કોઈ ગુણોને મારા નહીં માનવાના, બીજા કોઈ ભાઈ ભાવોને. એટલે ક્યાંય મમતા નહીં રાખવાની, તો મુક્ત થતા વાર ના લાગે. વાત સમજાવી, શુદ્ધ આત્મદ્રવ્ય એવ અહમ, શુદ્ધ એવું આત્મદ્રવ્ય એ જ હું છું. શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ, અને શુદ્ધ જ્ઞાન ગુણ એ મારો ગુણ છે. ન અન્યો અહમ, શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય બીજો હું કોઈ નથી. જેમ ઘણી વાર કોઈને રાજાપણું મળ્યું, કોઈને પ્રધાનપણું મળ્યું, કોઈને મંત્રી પણ, હું મંત્રી છું, હું રાજા છું, કે આ બધું તારું સ્વરૂપ નથી. હમણાં ક્યારે ફેંકી દેશે લોકો, ખબર નહીં પડે તને. ન અન્યો અહમ, મારા આત્મા છે હું કશું નથી. આ મળેલી બધી ઉપાધિઓ એ તો એક ભાવ પૂર્તિ લોકોએ આપણામાં જોડી છે, હકીકત આપણું સ્વરૂપ નથી. પાંચ માણસોને આપણી જરૂર લાગી એટલે આપણે રાજા બનાયા, મંત્રી બનાયા, એટલે લોકોએ બનાયેલા છે, અને પાંચ વર્ષે ઉતરી જવાનું છે. પાંચ વર્ષે પેઢી ઉપરથી મારે ન અન્યો અહમ, હું રાજા છું, હું શેઠ છું, હું આવો છું, આ બધી વાત તું ભૂલી જા. આ તારું સ્વરૂપ નથી. અનંત જ્ઞાનાદી ગુણ વાળો આત્મદ્રવ્ય એ તારું સ્વરૂપ છે. આ તો બધું લોકોએ ઉપજાવી કાઢેલું સ્વરૂપ છે, અને તું એમ અંજાઈ ગયો છે, મોહાન તો બન્યો છે. આ મોહનો ત્યાગ કર. હું પ્રધાનમંત્રી, હું ગૃહમંત્રી, બોલો, હું સેક્રેટરી, આ સંયોગિક ભાવ વાળું છે. લોકોએ ઉપજાવેલું આ સ્વરૂપ છે, તારું પોતાનું આ સ્વરૂપ નથી. ન અન્યો અહમ, અને ન ચ મમ અન્ય. આ દુનિયામાં જેટલા પર પદાર્થો છે એમાંનો કોઈ મારો પદાર્થ નથી. જેટલા માણસો વચ્ચે આપણે બેઠા છીએ, જેમ પિતા હોય, પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, હવે અને મિત્રો હોય, એમાં કોઈ દ્રવ્ય આપણે જન્મે તો આપણા ભેગું આવ્યું નથી, આપણે મરીએ તો આપણા ભેગું આવતું નથી. એટલે કોઈ પોતાનું નથી. ગુણો જે છે એ જીવ જ્યાં જાય ત્યાં ભેગા આવે છે. પ્રગટ થયેલા ગુણો જીવ લઈને જાય છે. એટલે ગુણો એ જ તારું સ્વરૂપ છે. ન અન્યો અહમ, બોલો, ગુણોથી જુદો આત્મા નથી. અને આપણા સંયોગિક ભાવો છે, સંયોગથી મળ્યા છે, અને વિયોગ થવાનો જ છે. તારું સ્વરૂપ નથી. મારે તું એમાં અંજય ના જા, તું એમાં ભલે વ્યવહાર કર, કદાચ મળ્યો હતો એમાં બેવારી ગાડી મળી તો બેહો, પણ આ મારી ગાડી છે, હું ને વસાઈ છે, આવી મમતા છોડી દે. ન મમ અન્ય અન્ય કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ તારો નથી. લાખો રૂપિયા ખર્ચીને કમાયા એ ખર્ચીને આપણે ઘર વસાવ્યું, હોના ચાલીને દાગીના વસાયા, છતાં મરીએ તારે એમાં એક ચોલો ભેવું ના આવે. નાની વીટી આગળ ઉપર હોય ને બોલો લે તો એ લોકો કાઢી લે. તો એ જીવ તું આટલી મમતા શું કામ કરે છે? જે તારા ગુણો છે એને તું ઓળખતો નથી, એને તું જાણતો નથી. જે તારું નથી એને મમતાથી પકડી રાખે છે. જે લોકો કાઢી લેવાના છે આવું આમાં સમજાવે છે. અને સ્વરૂપ આવું જ છે ને,
બરાબર છે?
સ્વરૂપ આવું જ છે. આ તો આપણો મોહ ઘટાડવા આ કયો અસર છે? મોહ ત્યાગ અસર. એટલે આવું આપણને સમજાવે છે કે જગતના એક એક પદાર્થો સંયોગથી તને મળ્યા છે અને વિયોગ કાળે જવાના છે. તારે જીવતા જતા રે, મરી તારે તારે બધું છોડીને જવાનું છે. પરંતુ કોઈ ભાવમાં અંજા નહીં, કોઈ ભાવમાં. ભલે તને મળ્યા હોય તો ભોગવી લે ભલે, પણ અંજા નહીં, જોડાય નહીં. મારા પ્રાણા ભાવથી જોડાય નહીં. જેમ તમને આ બે વાર ખુશી આપી તો ખુશીનો આપણે ઉપયોગ કરવાનો, લેવાનો. આ ખુશી મારી છે એ મમતા નહીં રાખવાની. તો આજે બેઠા હોય કાલે આપણે કોઈ ઉઠાવીને બીજા બે આવે. આપણે મોટો માણસ આવે બીજી ખુશી ના હોય તો કે ભાઈ ખાલી કરું, બીજા બધા ભાઈ આવ્યા છે, ખાલી આપણે કરવી પડે. આપણે ખબર કે હવે કહેવાના છે તો કે એની પહેલા ખાલી કરીએ. એટલે મૂળ આપણી નથી તો ને એમ. તો જગતમાં એક એક પદાર્થ આપણા નથી, આપણા ગુણો એ જ આપણું સ્વરૂપ છે. એ ગુણોને તું પ્રગટ કર, એ તને ભવો ભવમાં સાથે રહેવા વાળા છે, બાકી કોઈ સાથે રહેવા વાળું નથી. એટલે અન્ય પદાર્થોનો મોહ ઘટાડવા ગુરુજી આપણને આવું સમજાવે. આ કયું અસર છે? મોહ ત્યાગ અસર. મોહ અસર નહીં, ખરું પડે એમ છે. મોહ ત્યાગ અસર, બરોબર. તો કયું દ્રવ્ય એવું છે કે જીવને બીજા બહુમાં સાથે આવે? બીજું દ્રવ્ય સાથે નથી આવતું. પોતાનું જે પારિણામિક ભાવ છે એ જ આવે. તો તારામાં રહેલું જે જીવત્વ ને ભવ્યત્વ એને પ્રગટ કર. એનું તો લક્ષ્ય નથી, એના તરફ ધ્યાન નથી. તારું છે એનું ધ્યાન નથી, અને એ છોડીને જવાનું છે એનું ધ્યાન છે. તારો ઉદ્ધાર કેમ થાય? આવું આમાં સમજાવે.
સાચી વાત છે પંડિતજી. આવી ગાથાઓ મિથ્યાત્વ નિર્મળ નું જે ચેપ્ટર છે ભાવ પ્રતિક્રમણ ની અંદર બહુ સુંદર છે. એમાં બધી સમયસરની જ ગાથાઓ અમને જે લખી છે એ કીઓ એટલે એ આપણે શું કહેવાય સમયસર ની અંદર પણ આવી ગાથાઓ છે. અને આની અંદર એમ કહેવાય છે કે ઉપાધ્યાય શિવજી મહારાજે કોઈ ગ્રંથ ની અંદર આખી પ્રવચન સર ની 18 ગાથા કે 11 ગાથા એમને આખી મૂકી જ છે. એમાં લખે છે કે પ્રવચન સર ની ગાથા
મૂકી સાક્ષી બરાબર એમાં સાક્ષી
બરાબર
એને તો કઈ જાય સાચી એકદમ મધ્યસ્થ
એને કોઈ સારું વાક્ય બીજે દેખાણું હોય તો લે,
બરાબર છે.
ઉપકારી વાક્ય દેખાણું હોય
આપડે
ઉપકારી વાક્ય દેખાણું હોય તો લે,
બરાબર.
વાત સાચી આ છે.
હમણાં આવ્યા હતા ને ભૂમુક્ષુ ભાવનગર થી, એ ઘણી બધી વાતો કરતા હતા. એ પોતે યશુજી મહારાજ ના બહુ પુસ્તકો વાંચતા હતા. ભરતભાઈ ના બની એમને સારો એવો લાભ આપી ગયા.
ભરતભાઈ
આપણા વકીલ હતા ને, ગઈકાલે તમને મળ્યા ને, પ્રતાપબેન ને ભરતભાઈ, એના બનેવી ડોક્ટર છે ભૂપતભાઈ કરીને. હા, અને પોતે સારા એવા અભ્યાસી છે, સમજાય. એટલે પોતે યશુજી મહારાજ ના ઘણા ચાહક છે. એટલે પોતે શ્રીપાદ રાજા નો ગ્રંથ એને જ અમારી પાસે, મહેન્દ્રભાઈ આપણે છેલ્લું ચેપ્ટર લઈએ એમાં તમને ઘણી સાચી વાતો જાણવા મળશે.
બરાબર.
કે તમે આપણે વાર્તામાં ન ખેંચાઈ જઈએ, પણ આ મૂળ તત્વ શું છે એ તમને આપણે લઈએ.
બધા શ્લોકોમાં આવો ભાવ છે. આ મોહ ત્યાગ આશક છે ને, એ મોહ કેમ ઓછો થાય એને અનુસરીને આ શ્લોકો બનાવ્યા છે. જે અશક એમને લીધું એને લક્ષ્યમાં રાખીને બધા શ્લોકો લખ્યા છે.
બરાબર છે.
ત્રીજો મૂલ્યથી લગ્નેશુ પ્રાપ્તિશુ ઔદેહકાદિષુ આકાશમ ઇવ પંક્તેન નાસૌ પ્રાપ્યેન લિપ્યતે. જેમ આકાશ છે એને તમે ગમેલી ધૂળ ઉછાળો તો આકાશ ક્યારેય મેલું થતું નથી, અરૂપી દ્રવ્ય છે. એવી રીતે જે આત્મા પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ અને પાપના ઉદયથી મળેલી વિપત્તિ એમાં ક્યાંય અંજાતો નથી. સંપત્તિ મળી તો મારું સ્વરૂપ નથી, વિપત્તિ મળી તો મારું સ્વરૂપ નથી. એટલે જેમ આકાશ ધૂળ વડે લેપાતું નથી એવી રીતે બોલો આત્મા, એવી રીતે આત્મા મોહમાં લેપાતો નથી. જેમ પુણ્યનો ઉદય હોય તો ગાડી વાડી લાડી બધું સામગ્રી મળે તો પુણ્યથી મળ્યું છે, અને પુણ્ય પૂરું થાય તો ચક્રવર્તી જેવા રાજાઓ પણ ભીખ માગતા હોય છે. રાજા હરિશ્ચંદ્ર જેવા બોલો ચંદ્રલાલ ને ત્યાં નોકરી કરતા હતા, આવું બન્યું હતું ને. એટલે આ જગતમાં સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ, જેમાંથી એકે મારું સ્વરૂપ નથી. સંપત્તિ મળે તો ઉછાકડા નહીં બનવું, વિપત્તિ મળે તો હતાશ નહીં બનવાનું. કેમ કે આ મારું સ્વરૂપ નથી, કર્મના ઉદયથી આવેલું સ્વરૂપ છે. એમ માનીને બોલો સંપત્તિ ને વિપત્તિ બંનેથી આત્માને દૂર રાખે તો જ આ જીવ મોહ ને જીતી શકે. દાખલો આપ્યો આકાશમ ઇવ પંકેન, તમે ગમેલી ધૂળ ઉછાળો તો આકાશ ક્યારે મેળું થતું નથી, અને આકાશ ક્યાંય ઉજળું થતું નહીં, એના સ્વરૂપમાં જ રહે છે. એ ઉછાળી ધૂળ આપણા ઉપર પડે આકાશને કઈ મેળું ના કરી શકે.
બરાબર.
એમ હે જીવ આ પ્રાપ્ત થયેલા બધા ભાવો એ બધા ઔદયિક ભાવ છે. કયા ભાવ છે? પુણ્ય કે પાપના ઉદયથી આવેલા અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગો છે, એમાં તારે અંજાવાનું ના હોય, તારું સ્વરૂપ નથી. જેમ આપણે કોઈને ઘેર ગયા અને કોઈ અહોભાવજી મહેમાનગીરી ઘણી કરી અને કોઈ ધ્યાન ના આપ્યું બીજા ઘરે, એનો વ્યવહાર છે. બહુ મહેમાનગીરી કરી એમને અંજાવાનું
નહીં,
એનો છેદ પામવાનો નહીં. એવી રીતે ગાડી વાડીની જે કઈ સામગ્રી મળી એ પુણ્યના ઉદયથી મળેલી છે, તારું પોતાનું આમાં કઈ સ્વરૂપ નથી. કોઈ સ્વરૂપ તું ગયા ભાવથી
ગયો નથી
અને આમાંનું કોઈ લઈ જવાનું નથી, પરંતુ એમાં અંજય ના જા, મારું ના માન. ભલે કદાચ વ્યવહાર કરવો પડે કર એમાં રે, પણ મારા પ્રાણી બુદ્ધિ ના રાખ.
બરાબર.
આવું સમજાવે છે. યો ન મુહ્યતી લગ્નેશુ, જે આત્મા લાગેલા ઔદૈકાદી ભાવો, લાગેલા પ્રાપ્ત થયેલા, બંગલો મળ્યો, વાડી મળી, ગાડી મળી, તો એમાં મૂંઝાવાનું નહીં, મોહ પામવાનું નહીં, રાગ કરવાનું નહીં, આકાશની જેમ અલિપ્ત ભાવે રહેવાનું. બોલો આગળની એમ તો જીવ પાપ વડે બંધાતો નથી. આ ત્રીજો શ્લોક છો. ચોથો શ્લોક નો આમાં સાક્ષી રૂપે અધ્યાત્મ બિંદુના શ્લોકો થોડા છે. સાક્ષી પાઠ સત્યેન સ્વમ પરમપિ પરત્વેન જાનન સમસ્તાન્ય દ્રવ્યેભ્યો નિર્મળ ઇતસ્ચિત મૈત્વમ પ્રપન્ન. સ્વને સ્વ તરીકે જાણતો અને પરને પર તરીકે જાણતો એવો આ આત્મા સર્વ અન્ય દ્રવ્યોથી સર્વ પોતાના આત્માને અલગ તારવતો જાતા બને છે. આત્માનું ધ્યાન કરનાર બને છે. સ્વાત્મની એ અભિરતિ પોતાના આત્માના ગુણોમાં જ પ્રીતિને પામતો એવો તે પોતાના આત્માના જ સ્વભાવમાં રમણતા વાળો પોતાના આત્માને દેખનારો એવો આ આત્મા ખરેખર કર્મ વડે કેમ જીતાય? કર્મ પણ એને કેમ દળી શકે? આવો જો આત્મા બને તો કર્મ એના ઉપર અસર નથી કરી શકતી. ઉલટા જૂના બાંધેલા કર્મ તૂટી જાય છે પણ નવા કર્મ એના ઉપર આવતા નથી. સાચું સ્વરૂપ આ છે. ન કામો ભોગા સમયમ ઉવેંતી વ્યાપી ભોગા વિગયમ જીવંતી અપરસી પરિગય સોતેસુ મોહા વિગયમ ઉવેતી. કોઈ પણ કામ ભોગો મળ્યા હોય, ગમે એવું રાજ મળ્યું હોય, ગમે એવી અનુકૂળતાઓ મળી હોય, 96,000 જેવી પ્રાણીઓ મળી હોય, તો પણ ન સમયમ ઉવેંતી આ જીવની સાથે આવી નથી, સાથે આવશે પણ નહીં. ન આવી ભોગા વિધેમ ઉવેંતી, અને જે ભોગો આપણે ભોગવ્યા એ ભોગો ફરી પાછા આવતા પણ નથી. આત્માની સાથે આત્મા તો અનાદિ અનંત છે તો ભોગો અનાદિ અનંત રહેવા જોઈએ ને. પણ ભોગો ગયા, જેમ કોઈ પત્ની જતા રહ્યા, કોઈ પૈસા જતા રહ્યા, કોઈ ઘર જતું રહ્યું, તો એ ફરી આવતું બી નથી. ખાલી તારું છે જ નહીં, આ તો સંયોગ માત્ર હતો. કર્મનો ઉદય પૂરો થયો એટલે એનો સંબંધ આપણે પૂરો થઈ ગયો. તે તપોક્ષી પરિગ્રહ, પણ એના ઉપર રાગ કરનારો, એના ઉપર પરિગ્રહ કરનારો જીવ મોહાત મોહથી બંધાય છે. જે પોતાનું નથી એને પોતાનું માનીને જીવ મોહથી બંધાય છે. પણ એ જીવ તું એને છોડી દે, મોહને ઓછો કરી એનાથી વિરક્ત બની જા, એનાથી ભલે કામ કર પણ વિરક્ત બની જા. જેમ આપણી ગાડી બગડી હોય તો કદાચ અહીં તો નથી પણ ઇન્ડિયામાં કોઈની ગાડી પાડોશી કઈ કામ લઈએ એને વાપરીએ અને કામ કરી આવીએ, પણ એ ગાડી ઉપર જાય મમતા નથી. એમ આપણી ગાડી ઉપર પણ એ જીવ મમતા તું છોડી દે. આ ભાવમાં આવ્યા પછી મેળવી છે, મરતા પહેલા મેળવીને મૂકી જવાની. તારા કામમાં એ આવે છે, તારા પૈસા જે ખર્ચ્યા છે એટલે સહયોગી છે, મારે બધું એનો ઉપયોગ કર, પણ મમતા ના કર. મોહનો ત્યાગ કયો સંખ્યા? મોહ ત્યાગ આશ્રમ. હા, તેમાં ચીજ ભવો ભવમાં કોઈ સાથે નથી આવતી.
રાગ એ આગ છે,
એનો ત્યાગ તો વૈરાગ છે, અને વૈરાગમાં મસ્ત પણ વિકરાગ છે. હા, બરોબર છે. મોહમાં જેટલા જોડાઓ, રાગ એ આગ છે, આત્માને ફસાવનારી છે. એમને શબ્દનો પ્રાસ મેળવી કાઢ્યો, રાગ અને આગ, અને એનો ત્યાગ કરો જીવને, તો જીવને બોલું કર્મ બંધન ઓછું થઈ જાય. કર્મ બંધન ઓછું થાય, કર્મ મારી જીવ છોડી શકે. ચોથો શ્લોક. ઘરે ઘરે જે કજિયા છે, મારામારી છે, બોલાચાલી છે, મોહનું નાટક છે. કોઈ ચાર બે ભાઈ હોય, બાપ દાદાના કમાયેલા પૈસા છૂટા પાડે, એમાં એકને વધારે આવે, એકને ઓછું આવે, કજિયો થાય, એ પરદ્રવ્યનું નાટક જ છે આ બધું. સ્વદ્રવ્ય જે ધન એને મારું માન્યું એટલે આ ભાઈએ લાખ લીધા, અમને 50,000 આપ્યા, ઓછા કર્યા એને વધારે આપ્યા, એ સ્વદ્રવ્યના મોહના કારણે જ બોલાચાલી ઝઘડા યુદ્ધો થાય છે. પશ્ચિમી ઉપદ્રવ્ય નાટકમ પ્રતિ પાઠકમ, પોળે પોળે ગલીએ ગલીએ અને ઘરે ઘરે જે કઈ ઝઘડા છે એ અપરદ્રવ્યના છે. કોઈ ગુણોનો ઝઘડા નથી કરું, આ બહુ ભણે હું રહી ગયો, અમને ઘણું જ્ઞાન મેળવ્યું, મને જ્ઞાન ન ચડ્યું એનો ઝઘડો કોઈ નથી કરતું, પણ બાપ દાદી મિલકત નથી, 1,00,000 લઈ ગયા મને 50,000 આપ્યા એનો ઝઘડો કરે છે. એટલે નાટક શેનું છે બધું? પરદ્રવ્ય નાટકમ, અપરદ્રવ્યનું જ નાટક છે. ઘરે ઘરે ગલીએ ગલીએ આવું જોતો ઉત્તમ આત્મા અમૂઢ ક્યાંય મોહ પામતો નથી, અને મોહ નહીં પામવાના કારણે કાયમ તેજસ્વી મોડાવાળો ક્યાંય થાકતો નથી, ક્યાંય ઉદાસ બનતો નથી. ઉદાસ એને બનવું પડે જે મોહાંત બન્યો હોય ને, આપણે કોઈમાં મોહાંત બન્યા એ વસ્તુ આપણને ન મળી એ ઉદાસ થઈ જવાના.
બરાબર.
જેને કોઈનામાં મોહ છે જ નહીં એને મળે કે ના મળે એનું મોડું ક્યારેય ઢીલું થતું નથી, એટલે ઉત્તમ આત્મા ક્યારેય પેલો ખેદ પામતા નથી. બરોબર છે? પણ અબૂરું થઈ જાય છે, થોડું લુબરું થઈ ગયું. વિકલ્પ ચસ્કરી આત્મા પિત મોહાસ હોય ભવે ઉચ્ચતાલ મુક્તાલ પ્રપંચ મધિષ્ઠતી. જેમ દારૂ પીવાને ટેવાયેલો કોઈ માણસ દારૂના પીઠા ઉપર પહોંચી જાય, બે પાંચ પછી ત્યાં ઉભા હોય એને ખ્યાલ આવે કે આ દારૂડીઓ છે, એ જાણીને દારૂ વધારે પાય, ત્યારે પેલો ભાન ભૂલે, ભાન ભૂલે ચાવીઓ પાડી પાડી ન ચાવે, એ જેમ નાચે કૂદે કપડા આગા પાછા કરે એમાં લોકો રાજી થાય. એ લોકો નાટક જોવા મળ્યું ને, એવું આપણો આત્મા બોલો, આ મોરૂપી દારૂ પીધો હોય, ઘર મારું, ધન મારું, આ મારું, આ મારું, એમ બધું મોહન બને. મોહન બનવાના કારણે ઓછું વધતું આવે, એમાં ઝઘડા થાય, બોલાચાલી થાય, મારા મારી થાય. જેમ પેલા દારૂડિયાને લોકો નચાવે છે તાળીઓ પાડીને, એમ આપણા આશ્રિત લોકો આપણને નચાવે છે, મારે આ જોઈએ, મારે આ જોઈએ, આવું લાવો ને તેવું લાવો, એમ કઈ કહીને આપણને એમાં જ આવે છે, ફસાવે છે. તો જો પોળે પોળે વિકલ્પ ચસ્કરી આત્મા, મોહના વિકલ્પો રૂપી પ્યારા, એના વડે પીધો છે દારૂ જેણે, પ્યાલા વડે પીધો છે
દારૂ એને
જેણે, એવો આત્મા ભવ ઉચ્ચ કાલમ આ સંસારૂપી પીઠામાં કાળીઓ પાડી પાડીને પેલાને જેમ નચાવાય છે આપણને ભવો ભવો ભટકાવાય છે, જન્મ મરણમાં લઈ જવાય છે. આપણા ભવો કેમ વધે છે? આપણે એમાં મોહાંત બન્યા માટે, આપણે એમાં આ મારું તે મારું, એટલે સેજે પણ એમાં હાનિ પહોંચે આપણે ઝઘડો કરીએ, આ ઘર મારું એમ માન્યું બોલો, એટલે સેજે પણ એમાં હાનિ પહોંચે એટલે ઝઘડો થાય. એમ બધામાં આ જીવ મારું મારું કરી અને રગડા ઝઘડા કરી દુઃખી થાય છે, દારૂની જેમ દુઃખી થાય એમ. અને પછી કરજો આ શ્લોક પાંચમો એક મહિનો છઠ્ઠો શ્લોક એની પછી છે કે આપણા જીવને અનાદિ કાળથી સંસારી ભાવોનો મોહ છે, એ મોહ કેમ ઘટે અને આત્મા મોહને જીતનાર બને એને ઉદ્દેશીને આપણે શ્લોકો બનાવ્યા.
તારું ધ્યાન તારા સ્વભાવ તરફ જેટલું રાખ,
હા,
નબળો પડે,
મોહ નબળો, પૂતગલ નો મોહ નબળો પડે, પૂતગલ ઉપર નો,
હા બરાબર,
અને પૂતગલ ઉપર મોહ થી આપણે સંસાર ડૂબ્યા
છીએ. શ્રીમદજી એ સુંદર મજાની ગાથા લખી, કરતા ભોગતા કર્મ નો વિભાવ વચ્ચે જાય, વૃત્તિ વહી ની જભાવમાં થયો અસરતા ત્યાં.
જ્યાંથી આપણે જેટલું પરમાર રુચિ કરીએ એનું કરતા પણ આપણને લાગે, એટલે મોહ લાગે, મોહ લાગે એટલે મળી જાય એટલે આનંદ થાય, ન મળે તો દુઃખ થાય, રાગ દેશ વધે, મને રાગ ઘટાડવા મળે આવું સમજાવે,
પરમ પારણ ભાવ નો
મૂળ સ્વરૂપ સમજી લે,
બરાબર છે. સ્વરૂપ સમજાવ્યો તે પરનામો શ્રી સદગુરુ
ભગવન
પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખનામ હે
આપ્યું ભાન
નિજ તેને
સદા પ્રણામ દશા વર્તે દેહાતી હે ગુરુ
નાથ જન અગણ સજા.